આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
15 વર્ષ અગાઉ 11 ડિસેમ્બરને રોજ લગભગ 5000 સિડનીવાસીઓએ ક્રોનુલામાં લેબનીઝ અને મધ્યપૂર્વી માઇગ્રન્ટ સામે એક હિંસક રેલીમાં ભાગ લીધો હતો અને સિડનીના ઇતિહાસમાં સૌથી મોટું હુલ્લડ ફાટી નીકળ્યું હતું. આજે સમુદાયના સભ્યો અને રાજકીય નેતાઓ ચિંતિત છે કે ઓસ્ટ્રેલિયા હજી સુધી એ હુલ્લડોમાંથી જન્મેલા ભેદભાવ અને જાતિવાદમાંથી ઉગરી શક્યું નથી. આવો એક નજર નાખીએ ઓસ્ટ્રેલિયામાં નોંધાયેલા સૌથી મોટા જાતિવાદી હુલ્લડના ઇતિહાસ પર. પંદર વર્ષ અગાઉ ઉનાળાના દિવસોમાં ક્રોનુલા બીચ સિડનીનો એક લોકપ્રિય બીચ હતો. સિડનીનો એકમાત્ર બીચ જ્યાં સીધી ટ્રેન લઈને પહોંચી શકાય, એટલે યુવાનો અને કિશોરો માટે ડિસેમ્બરની રજાઓમાં ભેગા થવાનું સ્થળ. 2005નો ડિસેમ્બર મહિનો એવી જ રીતે શરૂ થયો હતો, પરંતુ દિવસે દિવસે બીચ પર ભેગા થતા લોકોમાં વંશીય બોલાચાલી વધી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઓક્ટોબર 2005માં એક દિવસે, રમખાણોના 2 જ મહિના પહેલાં, આશરે 70 સ્થાનિક યુવાનો અને 40 પુરુષો જે મધ્યપૂર્વી વંશના હોવાનું માનવામાં આવે છે તેમના વચ્ચે બોલાચાલી થઈ, પરંતુ પોલીસે હસ્તક્ષેપ કરી તેમને છૂટા પાડ્યા અને મામલો તે દિવસ પૂરતો શમી ગયો. ઉત્તર ક્રોનુલા બીચ પર 3 લાઇફગાર્ડ અને મધ્યપૂર્વી દેખાવના 8 માણસોના જૂથ વચ્ચે થયેલી આ અથડામણના અહેવાલો પછી 2 મહિના પછી તણાવ એક નિર્ણાયક તબક્કે પહોંચી ગયો. 11 ડિસેમ્બર 2005ને રોજ સિડની અને આસપાસના વિસ્તારોમાંથી 5000થી વધુ લોકો એક રેલીમાં ભાગ લેવા ક્રોનુલા પહોંચ્યા. તેઓ આવ્યા હતા આગલે દિવસે વહેંચવામાં આવેલ એક ટેક્સ્ટ મેસેજને પગલે, જેમાં લોકોને લેબનીઝ સમુદાયને નિશાન બનાવતા બેશિંગ ડે માટે ક્રોનુલા બીચ પર એકઠા થવાની હાકલ કરવામાં આવી હતી. રેડિયો પ્રસારણ કરતા એલન જોન્સે તેમના કાર્યક્રમમાં લોકોને બીચ પર એકઠા થવાની હાકલ ફરીથી પ્રસારિત કરી હતી. તે માટે એલન જોન્સને લોકોને ઉશ્કેરવા બદલ પાછળથી દોષિત પણ ઠેરવવામાં આવ્યા છે. ટેક્સ્ટ મેસેજ અને રેડિયો પ્રસારણને પગલે 11 ડિસેમ્બર 2005ને રોજ જે બન્યું તે ઓસ્ટ્રેલિયાના તાજેતરના ઇતિહાસમાં સૌથી અંધકારમય દિવસ બની ગયો. એકઠી થયેલી ભીડના આક્રોશમાં કેટલાક દારૂના નશામાં આવેલા લોકોએ બળતામાં ઘી ઉમેરવાનું કામ કર્યું અને ભયાનક હિંસાનો દોર ચલાવ્યો. માત્ર લેબનીઝ મૂળના નહીં પરંતુ ઘઉંવર્ણી ચામડી ધરાવતા ઘણા લોકો પર એક સપ્તાહ સુધી હુમલા થયા, જેમાં ગ્રીક અને ઇટાલિયન સમુદાયના લોકો પણ શિકાર બન્યા. તે સમયે લેબનીઝ ઓસ્ટ્રેલિયન લેખક અને પત્રકાર સારા અયુબ 19 વર્ષના હતા. તે જણાવે છે કે આ દેશમાં જાતિવાદ સાથેનો તેમનો પહેલવહેલો અનુભવ હતો ક્રોનુલા રાયટ્સ. હજારો લોકો ક્રોનુલામાં અલ્લાહને કોઈ સ્થાન નહીં તેવા નારા લગાવી રહ્યા હતા, પરંતુ સારા કહે છે હજારોની ભીડ, જેમાં મહદઅંશે શ્વેત ઓસ્ટ્રેલિયન ખ્રિસ્તીઓ હતા, તેમને મોઢેથી વારંવાર અલ્લાહનું નામ સાંભળ્યું તે દ્રશ્ય અવિસ્મરણીય બની ગયું છે.
I think that what stood out for me back then and what still stands out now is the phrase no Allah in an Allah. In Arabic, the word Allah is just God, so even Christians say God is Allah.
સારા કહે છે રમખાણોની તાત્કાલિક અસર તેના પરિવાર અને મિત્રો પર પડી હતી, કારણ કે 19 વર્ષીય સારા એક શ્વેત ઓસ્ટ્રેલિયનને ડેટ કરી રહ્યા હતા જે આજે તેમના પતિ છે. પરંતુ બોયફ્રેન્ડથી પતિ સુધી પહોંચવાની સફર ક્રોનુલા રાયટ્સના પડછાયા નીચે ખૂબ કપરી રહી. તેમના કુટુંબીજનો તેમના આ સંબંધના વિરોધી બની ગયા હતા. દરેક તેમને દાખલો આપવા લાગ્યા કે ઓસ્ટ્રેલિયા લેબનીઝ કે મુસલમાન સમુદાયના લોકોને ક્યારેય પોતાના નહીં ગણે, એટલે આંતરજાતીય અને આંતરધર્મ લગ્નનો વિચાર તેમણે છોડી દેવો જોઈએ. આ અનુભવો ઝડપથી સારાના લખાણમાં એક મોટો ભાગ બની ગયા. તેમની પહેલી નવલકથા હેટ ઇઝ સચ અ સ્ટ્રોંગ વર્ડમાં આવા કેટલાય અનુભવો તેમણે વર્ણવ્યા છે. અને તેમના લેખન દરમિયાન આ દેશમાં મારું સ્થાન શું છે તે અંગેનું મનોમંથન જોવા મળે છે.
Because I was dating my now husband, who was Anglo-Australian, that friends were telling me, oh, you know, you can't date him, look at what happened. For those riots to happen when they did, when I was just on the cusp of, you know, entering into my adult life, really transformed the way that I thought of myself as an Australian of Lebanese heritage. I really questioned what my place was in this country. And so writing about that feeling of otherness really helped me deal with, you know, what was going on.
ક્રોનુલા હુલ્લડોને 15 વર્ષ વીતી ગયા હોવા છતાં સારા કહે છે તેની પાછળની જાતિવાદી ભાવના હજી પણ ઓસ્ટ્રેલિયન સમાજમાં જીવંત છે.
So I actually feel that racists have become more emboldened. We're seeing a rising white supremacy all throughout the Western world. And I feel like although the conversations about who exactly is the other might be changing, it's still part of, you know, Australia's fabric.
જાતિવાદી વાતાવરણ સામે ભય વ્યક્ત કરવામાં સારા એકલા નથી. રમખાણો થયા ત્યારે રોલેન્ડ જબર ઓસ્ટ્રેલિયન આરબ કાઉન્સિલના અધ્યક્ષ હતા. તેમનું કહેવું છે કે ક્રોનુલા હુલ્લડો જેવી ઘટના ઓસ્ટ્રેલિયાના કોઈ પણ ભાગમાં ફરીથી ગમે ત્યારે બની શકે છે.
More than 20% of our population is subjected to some form of racism. You know, it is an underlying issue. It just needs a trigger. It requires an event or an incident to bring it to the surface. And hence why I think we are not safe. I think it is something that we need to focus on and something that we need to address. Yes, the risk is there and we are subjected to that risk.
2005માં સોશિયલ મીડિયા આટલું લોકપ્રિય કે લોકભોગ્ય નહોતું. આજે સોશિયલ મીડિયાને કારણે આવા હુલ્લડો વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. શ્રી જબર કહે છે અહીં જન્મીને ઉછરેલા લોકોને પણ પારકા ગણી તેમનો તિરસ્કાર થતો રહેશે ત્યાં સુધી સમાજ એકીકૃત નહીં થાય. જ્યાં સુધી જાતિવાદને સંબોધવામાં નહીં આવે ત્યાં સુધી હુલ્લડોનું જોખમ હંમેશ માટે માથા પર લટકતી તલવાર જેવું છે.
And unfortunately, as a nation, although we have probably succeeded and by comparison we've done very well in terms of integrating our new migrants, but even those who are born in Australia often feel isolated because they had not been accepted or not been embraced by mainstream. And they tend to remain on the fringes of society, feel isolated, which means that they will never integrate. And it needs a strategy, a long-term strategy, I think, that needs to include not only politicians, but media, academics, and it needs to start at the level of schools. I think we all know that ignorance breeds fear.
ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં સૌથી મોટા જાતિવાદી હુલ્લડ ક્રોનુલા રાયટ્સને આજે 15 વર્ષ થયા તે વિષય પર ક્લોડિયા ફારહાર્ડ દ્વારા SBS ન્યૂઝ માટે તૈયાર કરવામાં આવેલ અહેવાલ SBS ગુજરાતી પર નીતલ દેસાઈએ રજૂ કર્યો.
લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.